नमस्कार, आकाशवाणी। समाचार जयेश वेगड़ा वाँचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रयागराज में महाकुंभ मेला शुभारंभ। त्रिवेणी संगम खाते आज 1.5 करोड़ श्रद्धालुए अमृत स्नान कर्यु। ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સ્થિર, સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર. દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22% નીચલા સ્તરે. સંયુક્ત આરબ અમીરાતમાં સ્ટીલ ફેબ એક્સપો 2025 શારજા ખાતે આરંભ. દક્ષિણ પશ્ચિમ જાપાનના ક્યુશુમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ. અને દેશભરમાં લોહરી, બીહુ અને પોંગલ તહેવારની ઉલ્લાસપૂર્વક ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રયાગરાજમાં મહાકુંભના પ્રથમ દિવસે આજે 1.5 કરોડથી વધુ ભક્તો અને મુલાકાતીઓએ પવિત્ર સ્નાન કર્યું. પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળા મહાકુંભમાં ભક્તોનું સ્વાગત કરવા માટે હેલિકોપ્ટરથી ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ કુંભ મેળામાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમના વિવિધ ઘાટોમાં ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે સરકારે આ કાર્યક્રમને સલામત, સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. મહાકુંભ માટે 7 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2000 ગંગા સેવાદૂતો નદીઓ અને ઘાટોની સ્વચ્છતા સુનિશ્ચિત કરી રહ્યા છે. દરમિયાન મહાકુંભ મેળામાં સહભાગી થયેલા એક વિદેશી નાગરિકે પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો.
આજ ઇતના ઉત્તમ મુહૂર્ત હૈ મહાકુંભ ઓર પૂર્ણિમા ઓર ઇતના જ્યાદા સંતો યહાં સ્નાન કરેંગે ઓર હમારે બહુ ભાગ્ય હૈ જો હમ યહાં ઇસ સંતો કે સાથ ઇસ યોગ્ય કે સાથ ઇસ સ્નાન ભી કર સકતે.
ભારતીય ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. તેમણે ઉમેર્યું કે સેના કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સરહદી વિસ્તારમાં મજબૂત પાયાગત માળખાનું નિર્માણ એ સેનાની પ્રાથમિકતા છે. આજે નવી દિલ્હીમાં સેનાની વાર્ષિક પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે માર્યા ગયેલા 60% આતંકવાદી મૂળ પાકિસ્તાની હતા. પૂર્વ લદ્દાખ વિશે જનરલ દ્વિવેદીએ કહ્યું કે પૂર્વ લદ્દાખના ડેમચોક અને દેપસાંગમાં વિવાદાસ્પદ મુદ્દાઓનું સમાધાન લાવી દેવાયું છે. દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને 5.22% 4 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગયા મહિને તે 5.48% હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.76% અને શહેરી વિસ્તારોમાં 4.58% રહ્યો. અખિલ ભારતીય ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ડિસેમ્બરમાં 8.39% હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવાનો દર 8.65% અને શહેરી વિસ્તારોમાં 7.9% રહ્યો. મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2024 દરમિયાન શાકભાજી, કઠોળ, ખાંડ, મીઠાઈ, અનાજ અને અન્ય ઉત્પાદનોમાં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંકના લક્ષ્યાંક મુજબ રહ્યો હતો. કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું છે કે મહાકુંભ 2025 માત્ર આધ્યાત્મિક મેળાવડા માટે જ નહીં પરંતુ વૈશ્વિક પ્રવાસન માટે પણ એક સીમાચિહ્નરૂપ સંગમ છે. આકાશવાણી સમાચાર સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આ મહત્વના પ્રસંગે પ્રવાસન મંત્રાલયે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી અનેક પહેલ શરૂ કરી છે. શ્રી શેખાવતે કહ્યું કે અતુલ્ય ભારત મંડપ મહેમાનોને એક અનેરો અનુભવ પ્રદાન કરી રહ્યો છે, જેમાં ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને કુંભ મેળાના મહત્વને દર્શાવાયું છે. શ્રી શેખાવતે કહ્યું કે મહાકુંભમાં કલાગ્રામ એ મંત્રાલયની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે હસ્તકલા, ભોજન અને સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા દેશની અનેરી પરંપરાઓનું પ્રદર્શન કરે છે.
જ્યાં દેશભર સે કરોડો લોકો કા આગમન તો હો ગઈ, લેકિન યે કુંભ વિદેશી લોકો કે લિયે ભી એક કૌતૂહલ કા વિષય હૈ. દુનિયા કે અનેક લોક ઇસ ભવ્ય માનવીય એકત્રીકરણ કો દેખને કે લિયે જિસકો વર્લ્ડ હેરિટેજ કમિટી ને इंटेंजिबल वर्ल्ड हेरिटेज प्रॉपर्टी के रूप में सूचीबद्ध किया है। उसको देखने के लिए दुनिया भर के लगभग 15 से 20 लाख लोग भी इस अवसर पर आएंगे।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો। સંયુક્ત આરબ અમીરાતમાં બહુ પ્રતિષ્ઠિત સ્ટીલ ફેબ એક્સપો 2025નો આજે એક્સપો સેન્ટર શાહજહાં ખાતે આરંભ થયો છે। ભારતીય ઉદ્યોગ સંઘ ભારતીય પેવેલિયનમાં 35થી વધુ કંપનીઓ સાથે ભારત અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી કરી રહ્યું છે। તેની આ સિદ્ધિ વૈશ્વિક ધાતુશાસ્ત્ર અને બાંધકામ ક્ષેત્રોના નિર્માણમાં ભારતની વધતી જતી પ્રાધાન્યતા દર્શાવે છે, જેનાથી યુએઈ અને પશ્ચિમ એશિયા પૂર્વ સાથે તેના ઔદ્યોગિક સંબંધો મજબૂત બને છે। 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારત, યુકે, જર્મની, ઇટાલી, અમેરિકા, ચીન અને નેધરલેન્ડ સહિત 33 દેશોના 600થી વધુ વૈશ્વિક બ્રાન્ડ્સ અને 350 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે। ભારતીય કંપનીઓ પાવર ટૂલ્સ, મશીન ટૂલ્સ, વેલ્ડિંગ અને કટિંગ સિસ્ટમ્સ અને ટ્યુબ અને પાઇપ સોલ્યુશનમાં અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહી છે। આ એક્સપોમાં અત્યાધુનિક ટેકનોલોજી, વેલ્ડિંગ સ્પર્ધાઓ, લેઝર મેટલ કટિંગ, પાઇપ ઉત્પાદન અને મટીરીયલ હેન્ડલિંગ સોલ્યુશનમાં નવીનતમ પ્રગતિના જીવંત પ્રદર્શનોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો તેમજ સ્ટીલ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ ભાગ લઈ રહ્યા છે। દક્ષિણ પશ્ચિમ જાપાનના ક્યુશુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે। જાપાનની હવામાન એજન્સી અનુસાર મિયાઝાકી પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। એજન્સીએ મિયાઝાકી અને કોચી પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી છે। આજે પંજાબમાં ભાઈચારાનો તહેવાર લોહરી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। દેશના અન્ય વિસ્તારોની જેમ પંજાબમાં પણ અગ્નિ પ્રજ્વલિત કરવા અને માનવજાતિની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી રહી છે। આ સાથે આજે પૂર્વોત્તર રાજ્ય આસામમાં પણ માઘ બિહુનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। આજે આસામમાં વિવિધ સમુદાયના લોકો સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે। આ જ તહેવારને તમિલનાડુમાં પોંગલ નામથી ઉજવણી કરવામાં આવી રહી છે। નવી દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલા ખોખો વિશ્વકપમાં પ્રથમ મુકાબલો ભારત અને નેપાળ વચ્ચે રમાશે। આ મુકાબલો રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે। પ્રતિક વાયકરની આગેવાનીમાં ભારતીય પુરુષ ટીમ નેપાળ, પેરુ, બ્રાઝિલ અને ભૂટાનની સાથે ગ્રુપ એમાં સામેલ છે, તો મહિલા ટીમ ઈરાન, મલેશિયા અને કોરિયા સાથે ગ્રુપ એમાં છે। પ્રિયંકા ઇંગ્લેની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમ આવતીકાલે કોરિયાની સામે પોતાની પ્રથમ મેચ રમશે। ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા સમર્થિત ખોખો વિશ્વકપના પ્રથમ તબક્કામાં 20 પુરુષ અને 19 મહિલા ટીમો ભાગ લઈ રહી છે। દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાજે જણાવ્યું છે કે આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારૂ રૂપે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે। નવી દિલ્હીમાં તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે। સુશ્રી વાજે કહ્યું કે 85 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગો ઘરેથી મતદાન કરી શકશે। આ ઉપરાંત દિવ્યાંગો અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ પીક એન્ડ ડ્રોપ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 29 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા છે। ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 17 જાન્યુઆરી છે અને 20 જાન્યુઆરી સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો શુભારંભ। ત્રિવેણી સંગમ ખાતે આજે 1.5 કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું। ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સ્થિર, સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો તૈયાર। દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22% નીચલા સ્તરે। સંયુક્ત આરબ અમીરાતમાં સ્ટીલ ફેબ એક્સપો 2025નો શાહજહાં ખાતે આરંભ। દક્ષિણ પશ્ચિમ જાપાનના ક્યુશુમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ અને દેશભરમાં લોહરી, બિહુ અને પોંગલ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।